ભગવાનની પ્રભુતા, ભગવાનનો વૈભવ એ તો અમાપ છે. પણ જે સત્સંગ છે, સત્સંગનું પણ ક્યારે માપ નીકળી શકતું નથી. સત્સંગની શક્તિ એટલી અદંત અને અતુલિત, ક્યારે પણ એની ક્યારે કોઈ પણ સાથે તુલના ન થઈ શકે. સરખામણી બધાની સરખામણી થઈ શકે, પણ સત્સંગની અને સત્સંગની તુલના જ ન થઈ શકે. તુલસીદાસજીને માનસમાં ભક્તરાજ એવા ભરતજીની તુલના કરવાનું કંઈ જ ન જડ્યું કે ભરતજીની તુલના કોની સાથે કરવી. બહુ જ વિચાર કર્યો કે શાની ઉપમા આપું ભરતજીને. બીજા બધાને તો ઘણી ઉપમા આપી દીધી, ઘણી બધી ઉપમા, પણ આખરે બધું વિચારી જોઈને છેવટે અનન્વય અલંકાર મૂકી દીધો, ભરત ભરત સમ અહય. ભરત એ તો ભરત જે ભરત જ છે, ભરત જેવો કોઈ હોય નહીં. નહીં કહું અસ જનમા જગમાહી, ભરત ભરત સમ અહય. ભરતે માત્ર એક જ ભરત છે, બીજો ભરત આવો થયો નથી, થવાનો પણ. એટલે એને અતુલિત, એની તુલના, એની સરખામણી, એની ઉપમા ક્યાંય ન મળે, ક્યાંય ન આપી શકાય. એમ હે ગરુડજી, આ સત્સંગ છે ને એ પણ અતુલિત. મેં તમારી આગળ સંપૂર્ણ રામકથા કઈ સંભળાવી ખરી, પણ એ પરિપૂર્ણ તો નથી, અને એને કોઈ પણ સરખામણીનું માપ ન કાઢી શકાય કે ફૂટપટ્ટીથી આટલું માપ નીકળ્યું, આટલા ફૂટ અમે સત્સંગ કર્યો, એ નહીં. તો કે છે અતુલિત બલ, એમાં એ સત્સંગની અંદર શક્તિ પણ અમાપ. સત્સંગ સામાન્ય નથી. નાનક દેવજી કોઈ નિત્ય પૂજા, નિત્ય નિયમ પોતાનો કર્યા કરતા. સવાર એક વાર કોઈ પરિસ્થિતિ વશ એમને બહાર જવાનું થયું થોડા દિવસમાં. તેમના પુત્રને કહ્યું, પુત્ર આટલું આ કામ કરજે, હું જઈને આવું ત્યાં બધું બતાવી દીધું, બધું જ શીખવાડી દીધું. એમના ગયા પછીથી એક વિધવા બાઈ પોતાનો નાનો પુત્ર મરેલો એને આવી ત્યાં પાસે સુવાડ્યો, ખૂબ કરગર્યું. એને એમ કે નાનક દેવજી હશે, પણ એ નહોતા. આશા લઈને આવી, મારો દીકરો એકનો એક મૃત્યુ પામ્યો છે ને, હું વિધવા છું, એ નહીં હોય તો હું નિરાધાર બનીશ, મારી પર દયા કરો. આમ કરીને ખૂબ કાલાવાલા વિનંતી કરી. પછી એ નાનક દેવજીના પુત્રએ એના માથે ટપલી મારી, રામ 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 ત્રણ વાર બોલી. તે બાળક જાગૃત થઈને પાછું એની માં સાથે ગયો. તો આ ભગવાનના નામનો અને સત્સંગનો મહિમા, અતુલિત બલ, કેટલાય ઔષધો, કેટલા ડાક્ટરો પણ જેને જીવિત ન કરી શકે મૃતને, એવાને આ સત્સંગના મહાન બળથી, અતુલિત બલ, એનાથી જીવિત કરે છે. તો એમાં બળ કેટલું છે અને એની સાથે પ્રતાપ અને પ્રભુતાઈ, એનો પ્રતાપ ચારેય તરફ ફેલાયેલો છે, એનો વૈભવ, એનો યશ, પ્રતાપ એટલે એનો પુરુષાર્થ, એનો યશ એ સર્વત્ર ફેલાયેલો છે. કે ભાઈ સત્સંગ એકમાત્ર એની ક્યારે તુલના ન થઈ શકે, એની કોઈ કિંમત ના આંકી શકે. તો એટલા માટે કે અતુલિત બલ પ્રતાપ પ્રભુતાઈ, એનામાં પ્રભુતાઈ વૈવિધ્યતા પરિપૂર્ણતા એટલી બધી છે. પ્રભુતાનો અર્થ છે પરિપૂર્ણતા. જે કઈ હોય એ, જે કઈ ઈચ્છા હોય એ પ્રાપ્ત કરી શકે. પ્રણત કલ્પતરુ કહ્યું, ભગવાનનો આ સત્સંગ, ભગવાનની આ કથા પ્રણત કલ્પતરુ. જેમ કલ્પ વૃક્ષની પાસે જઈને, એની નીચે જઈને બેસીને કોઈ પણ સંકલ્પ કરીએ તો એ સંકલ્પ ફળીભૂત થાય, એ વસ્તુ પ્રાપ્ત થાય જ. એમ સત્સંગમાં પણ એ પ્રભુતા છે, એ બળ છે, એ શક્તિ છે. તમારું જે કંઈ ઈચ્છિત હોય એ તમે એ વૈભવ પ્રાપ્ત કરી શકો. એટલે આ સત્સંગ કંઈ નિર્બળ નથી, સામાન્ય શક્તિવાળો નથી, અતુલિત પરાક્રમ છે. એની અંદર એટલો બધો વૈભવ છે, એની પ્રભુતા છે કે જેનું અંકન ક્યારે પણ થઈ જ ન શકે. શિવ અજ પૂજ્ય બ્રહ્માજી અને ભગવાન શિવ પણ જેના ચરણનું પૂજન કરે છે એવા ભગવાન રઘુનાથજી. બ્રહ્મા એટલે આ સૃષ્ટિનું સર્જન કરનાર, અને સર્જન જે જે ઉત્પાદન કરે એનો માલિક કહેવાય. તો બ્રહ્મા આ સૃષ્ટિને નો ઉત્પન્ન કરનાર માલિક કહેવાય. દરેક જીવ જંતુ પશુ પક્ષી વૃક્ષ આદિ સમસ્ત સૃષ્ટિ ઉત્પાદન, છતાં એ ભગવાન રઘુનાથજીના ચરણનું સેવન કરે છે, એમની કથાનું સેવન કરે. ભગવાન શિવ જે તપસ્વી છે એની તપસ્યા પણ ભગવાન રામની હતી. તો આ છે પ્રભુતા, ભગવાનનો વૈભવ. અને એવા પ્રભુ, આવા વૈભવ સંપન્ન, આવા પ્રભુતા વાળા ભગવાન મારી ઉપર આટલી બધી કોમળતા, આટલું બધું વાત્સલ્ય. વાત્સલ્ય ક્યારે ઉત્પન્ન થાય? માણસને એના પ્રત્યે, એના મનમાં, એના વ્યવહાર માટે કુમાશ હોય અને એને કહ્યું મૃદુલા, મૃદુતા, એટલી બધી કોમળતા. અને એ ભગવાને મને આપી. જેમ એક સુંદર પુષ્પ હોય, એક નાનું સરખું સુંદર બાળક હોય, તે પુષ્પ કે બાળકને ખૂબ હળવા હાથથી એને સ્પર્શ કરવાની ઈચ્છા. ભગવાન નારાયણ વિષ્ણુએ ધ્રુવ માત્ર 5 વર્ષનું બાળક તપસ્યા કરતો, એક પગે ઉભા રહીને ધ્યાન મગ્ન. ભગવાનને એમ થયું કે મારો મારો હાથ કદાચ કર્કશ લાગશે તો ધ્રુવને ગાલે પોતાના હાથમાં જે શંખ હતો ને, એ શંખનો સ્પર્શ, શંખથી સ્પર્શ. મો પર કૃપા પરદમ પરમ મૃદુલા, એ કેવો કોમળ ભાવ હશે પોતાના ભક્ત પ્રત્યે. એમ હે ગરુડજી, મારા પ્રત્યે પણ ભગવાનની કોમલ કરુણા સદૈવ સંપન્ન છું, પ્રાપ્ત થાય. હવે કોમળ, આટલી બધી સુંદર મૃદુલતા, કોમળતા, અને એનો અધિકારી, એનું પાત્ર મો પર કૃપા. ભગવાને મારા ઉપર એવી મૃદુલ કોમલ કૃપા દ્રષ્ટિ આમ કરડી પણ હોય, આંખની નજર આમ કડક પણ હોય, વિકૃત પણ હોઈ શકે, અને એ જ આંખની દ્રષ્ટિ કોમલ પ્રેમવાળી પણ હોય, અત્યંત મૃદુ દ્રષ્ટિ હોય. એ દ્રષ્ટિ પ્રાપ્ત થતા, એ કરુણા દ્રષ્ટિ પ્રાપ્ત થતા એક અહોભાવ જાગૃત થાય, ઓહો મને ભગવાને દ્રષ્ટિ આપી, અને દ્રષ્ટિમાં પણ પાવનતા, પવિત્રતા, મૃદુતા, કોમલ. હે ગરુડજી, એવા પ્રકારની કોમલ દ્રષ્ટિ હું પ્રાપ્ત કરી શક્યું છે, મને પ્રાપ્ત થઈ છે મો પર કૃપા. અને પરમ સામાન્ય નહીં, પૂજ્ય હોય, પરમાદરણીય, પરમ પૂજ્ય એટલે વિશિષ્ટ પ્રકાર, એમ ભગવાનની વિશિષ્ટ કોમળતા, ઊંચા પ્રકારની પરમ મૃદુલાઈ, એ મને પ્રાપ્ત થઈ, હું એનો અધિકારી, એનો પાત્ર બન્યો. અને એને એનું કારણ માત્ર એક જ, કયો મહિમા? અતુલિત બલ પ્રતાપ પ્રભુતાઈ પણ શાની, સત્સંગની. આ બધી જ જે કઈ પ્રાપ્ત થયેલી ભૂત છે એ બધી જ ભગવાનની કૃપા, પણ એ શાનાથી? સત્સંગ. સત્સંગથી ક્યારેય પણ જીવનને સહેજ અળગું કરાય નહીં. સત્સંગ એ જ જીવન છે, અને સત્સંગથી સહેજ પણ વિખૂટા પડવું એનું નામ મૃત્યુ. મૃત્યુ કેમ સત્સંગ? માણસ પોતાના જીવનની અંદર જે કઈ સંયમ, વિવેક, એ સત્સંગથી જ પ્રાપ્ત કરી શકે. અને જો એનામાં સત્સંગ ના હોય તો સમજણ જ ક્યાંથી આવે? બેનું સત્સંગ વિવેક ન હોય, ભગવાનની કૃપા વગર એ સત્સંગ મળતો નથી, અને સત્સંગ સિવાય વિવેક જાગૃત થતો. તો એ વિવેકને માટે કહ્યું કે હું ભગવાનની એ કૃપાથી હું પ્રાપ્ત કરી શક્યો, અને એ મૃદુલતા કેવી, કેવા પ્રકારની છે, કેવા પ્રકારની, ભગવાનનું હૈયું કેટલું કોમળ છે. વનવાસ દરમિયાન ગિધરાજ સીતાજીની શોધમાં દંડકારણ્યમાં મળ્યા. રાવણે પાંખો કાપી નાખી, લોહી લુહાણ થયેલા. રામ રામ એમ ભગવદ સ્મરણ કરતા, પોતાના અંતિમ સમયે ભગવાનની રાહ જોતા. ક્યાં જવાનું હતું? મૃત્યુ હતું, પણ મૃત્યુ પણ ભગવાનની રાહ જોઈને ઊભું. ભગવાન રઘુનાથજી અવાજ સાંભળ્યો ગીધનો, માર્ગે જતા એની સમીપમાં ગયા, એટલે ગિધરાજે પોતાની બધી હકીકત કઈ સંભળાવી કે આવું થયું છે પ્રભુ, તમે જેની શોધમાં નીકળ્યા છો એ આખા સમાચાર આપી દીધા. ભગવાને જોયું આને તો ઘાયલ છે, છતાં આટલી બધી હિંમત છે, એના ઘાને લૂછવો કેવી રીતે? વલકલ વસ્ત્ર પહેરેલા હતા, વલકલ તો બચ્છટ છોલાય. ભગવાનની કોમળતા, મૃદુતા કેવી! જટાયુ કી ધૂરી જટાઓ સે ધારી, એના ઘા ઉપર જે ધૂર ચાટેલી ને, ભગવાને પોતાની જટા બાંધેલી હતી ને એ છોડી, અને ઘાને ભગવાને પોતાની જટાથી સાફ કર્યો. મો પર કૃપા પરમ મૃદુલા, કેવો કોમલ ભગવાનનો સ્વભાવ, કે મારું સ્મરણ કરી રહ્યો છે, મૃત્યુની રાહ જોઈને ઊભું છે, મારી સેવા કરી છે, મને સંદેશ આપ્યો. એટલે એની જે સેવાનો એટલો બધો ભાર છે કે ભારથી ભગવાન હનુમાનજીને કહે છે, હનુમંત તોય ઉરીન મેં નાહી, તારું ઋણ કેવી રીતે ચૂકવી શકું? ગિદરાજ નું ઋણ કેવી રીતે ચૂકવી શકાય? બસ એટલી બધી કોમળતા, એટલી બધી મૃદુતા કે આના ઘાને જો મારે મારું વલકલ અડાડીશ ને તો એકદમ ચીસ પાડશે, એને વેદના પીડા થશે. એટલે પોતાની બાંધેલી માથાની જટાઓ છોડીને ભગવાને એ ગિધરાજના ઘા ઉપરથી ધૂળને સાફ. ભગવાનની નો એ સ્વભાવ કેટલો મૃદુલ, કેટલો કોમળ છે, આની ઉપરથી આપણે માપ કાઢી શકીએ ખરા? ના. આ એક જ પ્રસંગ આપણને એમ થાય કે ભગવાનની મૃદુતા, કોમળ સ્વભાવ કેટલો, કેટલી ઊંચાઈ વાળો હશે. ગિધરાજને તો મૃદુલતા આપી, પણ મારા ઉપર પરમ મૃદુલાય, શ્રેષ્ઠ કોમલતા નો પાત્ર હું બન્યો. હવે શ્રેષ્ઠ પાત્રતા કેળવવી અને તે પછી ભગવાનની, કેટલું તપ કરો, કેટલા ઉપવાસ કરો, કેટલા જપ કરો, કેટલા અનુષ્ઠાન કરો, ત્યારે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. પણ પરમ કૃપા, પરમ મૃદુલાઈ, માત્ર એક એક એ જ સત્સંગ, અતુલિત બલ. આ સત્સંગનું બલ, આ સત્સંગની પ્રભુતા કેટલી ઊંચી છે, કેટલી મૂલ્યવાન છે, એનો હિસાબ જ ન થઈ શકે. એને કસાયની સાથે સરખાવી જ ન શકાય, ઉપમા જ ન આપી શકાય. ભાઈ સત્સંગ એટલે સત્સંગ, એની જોટે કઈ આવી જ ન શકે. બિનુ સત્સંગ વિવેક ન, સત્સંગ વગર વિવેક થતો નથી. ગરુડજી, બસ આ કથા પૂર્ણ થાય છે. હવે કથાની પૂર્ણાહુતિ પછી તમે તમારા સ્થાને પાછા જવાના જ, પણ સત્સંગના મહિમાને, સત્સંગની, સત્સંગની શક્તિ છે એને ક્યારે નજર અંદાજ કરશો નહીં, એના મૂલ્યને જેવું તેવું ના સમજશો. સત્સંગ જ્યાં પણ જેવો મળે ને ત્યાં કરી લેવો, એ જ કાગ ઋષિ ગરુડજીની સાથે આ સત્સંગમાં કહી રહ્યા.